SBS રેડિયો SBS ગુજરાતી રેડિયો પર મોબાઈલ પર અને ઓનલાઈન
નમસ્કાર રીતાબેન, SBS ના તમામ શ્રોતા મિત્રોને મુંબઈથી હિરેન મહેતાના સાદર પ્રણામ. ઈશુનું આવતું વર્ષ આપ સૌ માટે સ્વાસ્થ્યકારી નીવડે એવી શુભેચ્છા સાથે આજનું વિશેષ બુલેટિન પ્રસ્તુત કરીએ છીએ. શરૂઆત કરીએ ગુજરાતથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતના ભાજપે જેમ તેમ પણ વિધાનસભા ચૂંટણી જીતીને શાસન જાળવી રાખ્યું અને આ ડિસેમ્બરમાં એક વર્ષ પૂરું થયું. આ વર્ષ દરમિયાન ગુજરાતના મહદાંશે રાજકીય શાંતિ જળવાઈ રહી. પાંખી બહુમતી અને પાટીદાર આગેવાન હાર્દિક પટેલના આંદોલન છતાં ગુજરાતની ભાજપ સરકારને કોઈ ગંભીર કટોકટીનો સામનો આ વર્ષ દરમિયાન કરવો પડ્યો નથી. ઉલટું 2018ના અંતિમ દિવસોમાં યોજાયેલી જસદણની પેટા ચૂંટણીમાં જીત મેળવીને ભાજપે 182 સભ્યોના વિધાનગૃહમાં પોતાની બેઠકનો આંક પૂરા 100 સુધી પહોંચાડ્યો છે. લાંબા સમય પછી આ વર્ષે ગુજરાતે ફરી દુષ્કાળનો અનુભવ કર્યો છે. એટલું ખરું, હાલત એટલી ગંભીર છે કે રાજ્યના 16 જિલ્લાના 96 તાલુકા ઓછા વધતા પ્રમાણમાં અત્યારે દુષ્કાળથી પીડિત છે. આ વિસ્તારમાં પીવાના પાણીથી માંડી ઘાસચારા સુધાની અછત વર્તાઈ રહી છે અને આવતા દિવસોમાં તો સ્થિતિ ઓર વણશે એવી હાલત છે. પીવાના પાણીની કટોકટીને ધ્યાનમાં લઈ રાજ્ય પ્રશાસને ખેડૂતોને સિંચાઈ માટે મર્યાદિત પ્રમાણમાં પાણી વાપરવા સૂચવ્યું છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના આશરે 20 લાખ ખેડૂતોને રાજ્ય સરકાર આશરે 1300 કરોડ રૂપિયા એમના પાકની નુકસાનીના વળતર તરીકે ચૂકવવાની છે. ઉપરાંત કેન્દ્ર સરકાર પણ જુદા જુદા રાહત કાર્યો માટે 5100 કરોડ રૂપિયા જેટલી રકમ ખર્ચી રહી છે. મિત્રો, ગુજરાત માટે આ વર્ષની સૌથી નોંધનીય ઘટના રહી નર્મદા નદી પર બંધાયેલું સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મારક. નર્મદા પરના સરદાર સરોવર ડેમથી 3 કિલોમીટર દૂર એક નાના ટાપુ પર સરદારનું વિરાટ પુતળું ગોઠવવામાં આવ્યું છે. પેડેસ્ટલ સહિત કુલ 182 મીટરની ઊંચાઈ સાથે આ દુનિયાનું અત્યાર સુધીનું સૌથી ઊંચું સ્મારક છે અને એને સ્ટેચ્યુ ઓફ યુનિટી એવું નામ આપવામાં આવ્યું છે. બ્રિટિશરો ભારત છોડી ગયા ત્યારે 550 થી વધુ રજવાડાઓને એકત્ર લાવી દેશને સંગઠિત રાખવામાં વલ્લભભાઈએ જે ભૂમિકા ભજવી હતી એની સ્મૃતિમાં યોગ્ય રીતે જ આ એકતા સ્મારક બાંધવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા. એ ગાળાના છેલ્લા મહિનાઓમાં એમણે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ભૂમિપૂજન કર્યું હતું તો આ વર્ષે 31 ઓક્ટોબરના પુતળાનું અનાવરણ એમના હાથે જ થયું. 5 વર્ષ જેટલા ચાલેલા સ્મારકના નિર્માણ પાછળ આશરે 3000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. અત્યારે અઠવાડિયાના ચાલુ દિવસે સરેરાશ રોજ 8000 લોકો આ સ્મારક જોવા આવે છે. પટેલના તોતિંગ પુતળામાં જુદી જુદી 2 ઊંચાઈએ વ્યૂઇંગ ગેલેરી છે તો સ્મારકના તળમાં પટેલ મ્યુઝિયમ છે. આ સ્મારક ખુલ્લું મુકાયું ત્યારથી અત્યાર સુધીમાં આશરે 5 લાખ લોકો એની મુલાકાત લઈ ચુક્યા છે. સરદાર પટેલ સ્મારક તથા આસપાસના વિસ્તારમાં પર્યટન વિકાસ માટે રાજ્ય સરકાર કેટલાક પગલાં લઈ રહી છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇજેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આ વખતે જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ પણ યોજાવાનો છે. વિશેષ બુલેટિનમાં આગળ વધીએ. હરિતાબેન, મોદી સરકારના પહેલા 3.5 વર્ષ દરમિયાન ભાગ્યે જ કોઈ આર્થિક કૌભાંડની વાત બહાર આવી હતી, પરંતુ 2018ના વર્ષમાં એ દ્રષ્ટિએ સરકારનું નામ થોડું ખરડાયું. બેંકો સાથે છેતરપિંડીમાં નીરવ મોદી અને મેહુલ ચોકસીથી માંડી ICICI બેંકના CEO ચંદા કોચરના નામ ગાજ્યા તો સામાન્ય નાગરિકોને આ વર્ષે વધુ ડંખ માર્યો પેટ્રોલ ડીઝલના ખરા અર્થમાં આસપાસે પહોંચેલા ભાવે. પેટ્રોલ પ્રોડક્ટ્સમાં સબસિડી એટલે કે સરકારી રાહત પાછી ખેંચાઈ જવાને લીધે આમ આદમી માટે તો ઈંધણના ભાવમાં જાણે આગ જ લાગી ગઈ. આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ પ્રોડક્ટ્સના ભાવ ઓછા થવા છતાં દેશમાં એના ભાવ ઉપર ને ઉપર પહોંચતા ગયા. એક તબક્કે તો દેશમાં પેટ્રોલનો ભાવ લીટરે 100 ફિગરમાં એટલે કે 100 રૂપિયાથી ઉપર પહોંચી જવાની ધાસથી લાગવા માંડી હતી. પેટ્રોલ 1 લીટરે 90 રૂપિયાની આસપાસ પહોંચ્યા પછી છેલ્લા 2-1 મહિનાથી ભાવ થોડા નીચા આવ્યા છે. એમ છતાં લોકોએ ભાવ વધારાના મારથી હજી પીડાઈ રહ્યા છે. અને કંઈક આવી જ હાલત અમેરિકન ડોલર સહિત અનેક વિદેશી ચલણ સામે ભારતીય રૂપિયાના અવમૂલ્યનને લીધે થઈ છે. અમેરિકી ડોલરનો ભાવ છેલ્લા વર્ષ દરમિયાન આગલા વર્ષના પ્રમાણમાં 12-15% જેટલો ઉપર પહોંચ્યો છે. શેરબજારનો ઇન્ડેક્સ ગયા વર્ષના પ્રમાણમાં ઉપર છે, પરંતુ વર્ષ દરમિયાન બજારે અનેક મોટા કૂદકા જોયા, જેમાં સંભવિત સટ્ટાબાજીના કારણે સામાન્ય માણસોએ ખાસું નુકસાન ભોગવવાનું આવ્યું છે. અને મિત્રો, વિશેષ બુલેટિનમાં આગળ વધીએ અને વાત કરીએ ખેલ જગતની. વર્ષ 2018માં બ્રિટિશ રાષ્ટ્ર સમૂહના દેશો એટલે કે કોમનવેલ્થ અને એશિયાઈ દેશોના ખેલ મહોત્સવ યોજાયા અને એ બંનેમાં ભારતે સારો દેખાવ કર્યો. જોકે એમાં જાણીતા અને સેલિબ્રિટી સ્ટેટસ ધરાવતા ખેલાડીઓ કરતા પ્રમાણમાં ઓછા જાણીતા પ્લેયર્સે ભારતને વધુ મેડલ અપાવ્યા. ઇન્ડોનેશિયામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે 15 ગોલ્ડ સહિત કુલ 69 મેડલ જીત્યા, તો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ભાગે આવ્યા 24 સુવર્ણચંદ્રક સહિત કુલ 66 મેડલ્સ. હરિયાણાની માત્ર 15 વર્ષની મનુ ભાકર, ખેત મજૂર પરિવારની હિમા દાસ, સામાન્ય કુટુંબમાંથી નેશનલ લેવલે પહોંચેલો નીરજ ચોપરા વગેરે આ વર્ષના સ્પોર્ટ્સ હીરો રહ્યા. મનુ ભાકર તો 15 વર્ષની ઉંમરે જ એર પિસ્તોલ સ્પર્ધાના વર્લ્ડ કપ, કોમનવેલ્થ ગેમ્સ તથા યુથ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતી લાવી અને એણે ઇતિહાસ રચી દીધો. સામે આસામની હિમા દાસે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની 400 મીટર દોડમાં ભારતને અત્યાર સુધીનો એનો પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો. બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુ અગાઉ 6-6 વાર જુદી જુદી સ્પર્ધાની ફાઇનલમાં પહોંચીને દરેક વખતે ગોલ્ડ મેડલ જીતવાથી વંચિત રહી હતી. જોકે વર્ષ 2018માં એ છેવટે વર્લ્ડ ટૂર ફાઇનલમાં સુવર્ણચંદ્રક જીતી. તો અગાઉ 5 વખત બોક્સિંગની વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી દંતકથામય ખેલાડી એમસી મેરી કોમ 7 વર્ષના ગાળા બાદ ફરી મેદાનમાં આવી અને ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન પણ બની. મેરી કોમે આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં તો ગોલ્ડ મેડલ જીત્યો જ, ઉપરાંત બોક્સિંગની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ એ સુવર્ણચંદ્રક જીતી. મેરીએ આ રેકોર્ડ 6 વખત વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી છે. અને મિત્રો, ગુજરાતની વાત કરીએ તો એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસમાં ભારત માટે પહેલો કાંસ્ય પદક એટલે કે બ્રોન્ઝ મેડલ જીતનારી ટીમમાં હરમિત દેસાઈ અને માનવ ઠક્કરનો સમાવેશ હતો. ગુજરાતમાં રહેતી ટેનિસ પ્લેયર અંકિતા રૈનાએ પણ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. હોકીમાં ભારતીય ટીમનો દેખાવ વર્ષભર ઉપર નીચે થતો રહ્યો, તો ક્રિકેટમાં ભારતીય ખેલાડીઓએ આ વર્ષે અનેક કીર્તિમાન મેળવ્યા. ખાસ તો કેપ્ટન વિરાટ કોહલી વર્ષભર એક પછી એક રેકોર્ડ પોતાના નામે કરતો રહ્યો. અત્યારે ક્રિકેટના 3-3 ફોર્મેટમાં વિરાટ કોહલી ટોચના સ્થાને છે. આ વર્ષ દરમિયાન એણે કુલ 11 સેન્ચુરી પોતાના નામે નોંધાવી છે. મેદાન પરના એના દેખાવને લીધે કોહલી અત્યારે સચિન તેંડુલકર જેવી જ લોકપ્રિયતા ધરાવતો થઈ ગયો છે. જોકે બેટની જેમ વિરાટનું દિમાગ પણ તેજ ચાલે છે અને આ વર્ષે પણ મેદાન પર એની હરતકોએ વિરાટને સતત વિવાદમાં ઘેરાયેલો રાખ્યો છે. બીજી બાજુ કારકિર્દીના છેલ્લા મહિનાઓ ગણી શકાય એવા વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ ફરી T20 અને વન ડે મેચ માટેની ભારતીય ટીમમાં સ્થાન મેળવી આવતા વર્ષે યોજાનારા વર્લ્ડ કપ માટે દાવો નોંધાવી દીધો છે. આ વર્ષમાં ભારતે ઘર આંગણે સતત ટેસ્ટ શ્રેણી જીતવાનો ક્રમ જાળવી રાખ્યો છે. બીજી બાજુ દક્ષિણ આફ્રિકામાં વન ડે શ્રેણી જીતવા ઉપરાંત ભારતે આ વર્ષે એશિયા કપ પણ જીત્યો છે. આ વર્ષ દરમિયાન ભારત જુદા જુદા 6 દેશ સામે T20 સિરીઝ રમ્યું, જેમાંથી 5માં ભારતે વિજય મેળવ્યો છે. હમણાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં બ્રિસ્બેનની ટેસ્ટ જીતી ભારત પહેલો એવો એશિયાઈ દેશ બન્યો જેણે ઓસ્ટ્રેલિયામાં સિરીઝની પહેલી મેચ જીતી હોય. આ બધા વચ્ચે દેશની ટોચની મહિલા ક્રિકેટર મિતાલી રાજને સાંકળતો વિવાદ બદનામી નોતરી ગયો. મિતાલી રાજ નિશ્ચિતપણે અત્યાર સુધીની દેશની સૌથી સફળ અને લોકપ્રિય મહિલા ક્રિકેટર છે. સળંગ 109 મેચ રમવા ઉપરાંત વન ડે ક્રિકેટમાં સર્વાધિક 56 હાફ સેન્ચુરીનો રેકોર્ડ મિતાલીના નામે છે. ગયા મહિને મહિલા T20 વર્લ્ડ કપમાં પણ 2 મેચમાં ઉપરાઉપરી 2 હાફ સેન્ચુરી મિતાલીએ ફટકારી હતી. જોકે ટીમના કોચ રમેશ પોવાર સાથેના અણબનાવને પગલે એને પછીની મેચમાં પડતી મૂકવામાં આવી, જે મેચ કમનસીબે ભારત હારી ગયું અને પરિણામે વર્લ્ડ કપ જીતવાથી પણ વંચિત રહ્યું. વેલ, મિતાલી અને પોવાર વચ્ચેનો વિવાદ હજી ચાલુ છે અને હવે તો એ ઓર ઉપરના સ્તરે પહોંચ્યો છે. સિને જગતની વાત કરીએ મિત્રો, તો આ વર્ષ દરમિયાન સફળ કે નિષ્ફળ ફિલ્મ કરતા વધુ વાત તો આ ઉદ્યોગમાં થતા સ્ત્રીઓના જાતીય શોષણની થઈ અને છેલ્લે છેલ્લે ચર્ચામાં રહ્યા દીપિકા રણવીર તથા પ્રિયંકા નિક જોનાસના લગ્ન. રડીખડી ફિલ્મોમાં ચમકેલી અભિનેત્રી તનુશ્રી દત્તાએ તુંડમિજાજી કલાકાર તરીકેની છાપ ધરાવતા નાના પાટેકર પર ગેરવર્તાવનો આરોપ મૂક્યો. ત્યારે શરૂઆતમાં તો કોઈએ થોડા વર્ષ પહેલાના એ કિસ્સાને બહુ ગંભીરતાથી લીધો નહોતો, પરંતુ જોત જોતામાં રૂપેરી પડદાની છાક જમા પાછળ ચાલતા અભદ્ર બનાવોની પોલમપોલ બહાર આવતી ગઈ. અને પછી તો સંસ્કારી વડીલની છાપ ધરાવતા કલાકાર આલોક નાથ, અભિનેતા રજત કપૂર, ગાયક કૈલાશ ખેર, સંગીતકાર અનુ મલ્લિક, ફિલ્મ દિગ્દર્શક સાજિદ ખાન અને સુભાષ ગાઈ, યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સહિતના કલાકાર કસબીઓ પર જાતીય સતામણી તથા બળાત્કાર સહિતના આરોપ લાગતા રહ્યા. એમાંથી કેટલાક આરોપ તો 18-20 વર્ષ પહેલા થયેલા કિસ્સાને લગતા હતા. ટીવી અને ફિલ્મ પડદા પર ચરિત્ર અભિનેતા તરીકે અનેક વાર ચમકેલા આલોકનાથ સામે તો પોલીસ કેસ પણ થયો છે. અને આલોકનાથે હમણાં આગોતરા જામીનની અરજી પણ કરી છે. જાતીય સતામણીના આરોપને કારણે દિગ્દર્શક સાજીદ ખાન તથા વિકાસ બહેલને એમની આગામી ફિલ્મમાંથી પડતા મૂકવામાં આવ્યા, તો સંગીતકાર અનુ મલ્લિકે એક ટીવી પ્રોગ્રામ અધવચ્ચેથી છોડવો પડ્યો. જૂન મહિનાથી હિન્દી સિને જગતમાં શરૂ થયેલી મી ટુ મુવમેન્ટ જેવી ગાજવીજ દિવાળી સુધી ચાલતી રહી, તો પછી આવ્યા બે મોટા લગ્ન. સંજય લીલા ભણસાલીની ત્રણ સુપરહિટ ફિલ્મના સહકલાકાર દીપિકા પદુકોણે તથા રણવીર સિંહ, તો એ પછી પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસના લગ્ન રંગે ચંગે પાર પડ્યા. આ વર્ષે એમ તો ઓર એક અભિનેત્રી સોનમ કપૂર પણ વિવાહ સંબંધે બંધાઈ, તો વર્ષ 2018ના અંતે અંતે એક નવી જોડી હવે બહાર આવી છે. એ છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ. અને મિત્રો, હવે વાત કરીએ વર્ષ 2018ની હિટ તથા ફિલ્મ ફ્લોપ ફિલ્મ્સની. બોલિવૂડના નવા મસલમેન ટાઈગર શ્રોફની બાઘી 2 એ રહી આ વર્ષની સૌથી પહેલી સુપરહિટ ફિલ્મ. એ પછી દીપિકા રણવીરની પદ્માવત રાજપૂત સમાજના બહિષ્કાર છતાં ધૂમ ચાલી. ખેલાડી અક્ષય કુમારે હિટ ફિલ્મોની પરંપરા ચાલુ રાખી આ વર્ષે પેડમેન તથા ગોલ્ડ જેવી ફિલ્મ દ્વારા પોતાની પ્રતિષ્ઠામાં બહુ ઉમેરો કર્યો. વિવાદાસ્પદ અભિનેતા સંજય દત્તના જીવન પરથી આવેલી ફિલ્મ સંજુ પણ જબરી ચાલી. સંજુના ટાઇટલ રોલમાં રણવીર કપૂરે ઉત્કૃષ્ટ અભિનય આપ્યો, તો એની નવી પ્રેમિકા આલિયા ભટ્ટે ભારતીય લશ્કર વતી પાકિસ્તાનમાં જાસૂસ તરીકે ગયેલી કાશ્મીરી યુવતીનો રોલ ભજવીને ફિલ્મ રાઝીને બોક્સ ઓફિસ પર હિટની કક્ષામાં મૂકી દીધી. અમુક બોલ્ડ સીન તથા ડાયલોગ્સને કારણે વિવાદાસ્પદ બનેલી કરીના કપૂર સોનમ કપૂર અભિનીત ફિર ધી વેડિંગ પણ ટિકિટ બારી પર સારી કમાણી કરી શકી. બીજી બાજુ ઓછા બજેટ અથવા તો જરા અલગ કથાવસ્તુ વર્ણોથી સ્ત્રી, પરમાણુ, સોનુ કે ટીટુ કી સ્વીટી, લવ યાત્રી અને છેલ્લે છેલ્લે અંધાધૂન તથા પદાઈ હો જેવી ફિલ્મ પણ ટિકિટ બારી પર સારો વકરો મેળવી શકી. આ સામે ફ્લોપ ફિલ્મની વાત કરીએ તો સૌથી પહેલું નામ આવે આમિર ખાન તથા અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજોને ચમકાવતી ઠગ્સ ઓફ હિન્દુસ્તાનો. મિત્રો, આ ફિલ્મ કદાચ આખા દાયકાની સૌથી નિષ્ફળ ફિલ્મની લિસ્ટમાં સ્થાન મેળવશે. આમિરની જેમ સલમાન ખાનની રેસ 3 પણ વર્ષ 2018ની ફ્લોપ ફિલ્મની યાદીમાં મોકરે છે. ચંગી બજેટ તથા બોલિવૂડના પાઈ સહિત મોટી સ્ટારકાસ્ટની હાજરી પણ રેસ 3ને ઉગારી ન શકી. વાત હવે ત્રીજા ખાન એટલે કે શાહરૂખની. બોલિવૂડના બાદશાહની વર્ષના અંતે આવેલી 0 પણ 2-3 દિવસમાં જ બોક્સ ઓફિસ પર સાવ બેસી ગઈ. આ ઉપરાંત કેદારનાથ, મિત્રો, બત્તી ગુલ મીટર ચાલુ, અયારી અને ધર્મેન્દ્ર તથા એના બે પુત્રોને ચમકાવતી યમલા પગલા દીવાના ફિરસે પણ ટિકિટ બારી પર કઈ ઉકાળી ન શકી. બિલ દોસ્તો, હિન્દી ફિલ્મોના સરવૈયા સાથે આજનું આ વિશેષ બુલેટિન પૂરું કરીએ. નમસ્તે તથા આપ સૌને ઈશુના આવતા વર્ષના ખૂબ ખૂબ વધામણા.
સાંભળો SBS ગુજરાતી, તમારા મનપસંદ સમય, પૂરેપૂરા કાર્યક્રમો, મુલાકાતો, સમાચાર અને સાંપ્રત ઘટનાઓ ઈચ્છો ત્યારે sbs.com.au/gujarati.